महावीर भीमसेन पांडव, महावीर भीमसेन पांडव पांच पांडव भाईओ में सौथी बरुको हतो। बालपणथी ज एने शरीर ने एवं तो कश्यु हतु के कोई तेनी सामे थवानी हिम्मत न करतु। धृतराष्ट्रना सौ पुत्र जे कौरव कहवाता ते पांडव भाईओ ने हैरान करवामा एक तक चूकता नहीं, परंतु महावीर भीमसेन ने कारण एमनी कसी कारी पण फावती नहीं। एकलो भीम सौ कौरवों ने भारे पड़तो। आम ने आम लड़ता झगड़ता कौरव अने पांडवों हस्तिनापुर नगर में मोटा थया। बदा युवान थया त्या सुधी झगड़ता ज रहा, हकीकत में एमना वेरझेर वधता ज रहा। आखरे कौरवों मन में एक बात जागी, जो एक आ भीमसेन ने मारी नाखीए तो पछी बाकीना पांडवों तो बकरी बे बनी जशे, माटे भीमनो कांटो रस्ता माथी काढ़ी नाखवो जोईए। कौरवों विचार करवा लाग्या के भीमसेन ने पतावी देवो होय तो शू करवू, एनी साथे लड़वामां तो कोई फावे एम ज नहोतुं, एना उपर चोरी छुपी थी हल्लो करवामां मजा नहोती। ए हल्लो करनारना हाड़का ज भांगी नाखे એટલે એને કપટથી મારવો પડે, અને કૌરવો કપટનો તો ખજાનો હતા, અને એમનો મામો શકુની કપટ વિદ્યાની અખૂટ ખાંડ સમો હતો। એણે કહ્યું, ભીમસેનની એક નબળાઈ છે, એ નબળાઈનો લાભ લઈને જ એને મારી શકાશે। દુશાસને પૂછ્યું, એની કઈ નબળાઈની તમે વાત કરો છો મામા? શકુની કહે, ભીમસેન ને ભોજન ઉપર ભારે પ્રીતિ છે, એ આપણી બીજી કશી વાત તો ન માને, પણ ભોજન માટે બોલાવીએ તો દોડ્યો આવે, એમાં જો લાડવાનું નામ પડે તો એક ચારેય ભાઈઓને છોડીને પહેલો દોડી આવે, આપણે એને લાડવા ખવડાવીને મારીએ। દુર્યોધન બોલ્યો, અરે લાડવા ખાઈને તો એ આટલો તગડો થયો છે, એ લાડવાથી કાંઈ મરે? શકુની મામો એની એક આંખ ફાંગી કરીને કહે, મરે ભાણા, એ લાડવાથી જરૂર મરે, જો આપણે લાડવામાં ભરપૂર ઝેર ભેરવ્યું હોય તો। શકુની મામાની આ કપટ યોજના સાંભળી કૌરવોનો આનંદનો પાર ન રહ્યો, એમણે તો લાડવાની ઉજાણીની જોરશોરથી તૈયારી કરવાડી। શહેરથી થોડે દૂર જમના નદીમાં એક પાતાળ ધરો હતો, એને કાંઠે જ ઉજાણી રાખવાનું ગોઠવ્યું। બધા રાજકુંવરને કહી દીધું કે આવતી પૂનમે જમનાને કાંઠે લાડવા ઉજાણી છે, જેની ઈચ્છા હોય એ આવે। પાંડવોને પણ આમંત્રણ મોકલી દીધું। લાડવા ઉજાણીની વાત સાંભળી ભીમ તો રાજીના રેડ। બીજા પાંડવો કહે કે આપણે કંઈ એ દુષ્ટોના લાડવા નથી ખાવા, પણ ભીમ કહે કે તમે ન આવો તો કાંઈ નહીં, હું તો જઈશ। લાડવા આખરે લાડવા છે, દુષ્ટોના લાડવામાં થોડી જ દુષ્ટા ભરી હોય છે, એ તો લાડવા એટલે લાડવા। એટલે ભીમસેન તો લાડવા ઉજાણીમાં ગયો। કૌરવોએ બે જાતના લાડવા બનાવ્યા હતા, ઝેરવાળા અને ઝેર વગરના। ભૂખવાળા ભીમને એમણે પહેલો જમવા બેસાડ્યો, એને ઝેરવાળા લાડવા ખવડાવ્યા, ખૂબ આગ્રહ કરીને ખવડાવ્યા। એમનો આગ્રહ જોઈને ઘડીભર તો ભીમસેનને લાગ્યું કે આ ભાઈઓ તો બહુ સારા છે, હું નકામો અત્યાર સુધી એમને દુષ્ટ માનતો હતો। આવા વિચારો કરતો કરતો ભીમસેન તો ઊંઘવા લાગ્યો, ઝેરનો નશો એને ચડવા લાગ્યો હતો, એ બેભાન બની ગયો। કૌરવોએ ઝેર વગરના લાડવા ખાધા, આનંદથી ખાધા, ભીમને છેતરવાનો એમને આનંદ હતો। પછી દુર્યોધને કહ્યું, આ જાળ્યો તો ઝેરી લાડવા ખાઈને બેભાન થઈ ગયો, હવે એ મરી જશે, આપણે ચાલો પાછા। પણ શકુની બોલ્યો, હજુ એક કામ કરવાનું છે, આ ભીમ અહીં પડ્યો રહેશે તો કોઈકને ખબર પડી જશે કે ઝેર ખાઈને મર્યો છે, માટે આપણે એને પાતાળ ઘરમાં જ ફેંકી દઈએ, પછી ઘેર જઈને કહીશું કે ભીમ લાડુ ખાઈને ક્યાંક જતો રહ્યો છે। એટલે કૌરવોએ ભીમને ઉચક્યો અને પાતાળ ધરામાં નાખી દીધો। પછી બધા હસ્તિનાપુર જતા રહ્યા, ત્યાં રાત સુધી ભીમસેન ન આવ્યો એટલે કુંતા માતાએ અને પાંડવોએ દોડધામ મચાવી મૂકી. કૌરવોએ કહી દીધું કે અમારી પાસેથી તો લાડવા ખાઈને એ જતો રહ્યો છે, પછી ક્યાં જતો રહ્યો એની અમને ખબર નથી. કુંતાજી સમજી ગયા દીકરાને કૌરવોએ કશુંક કરી નાખ્યું છે, એમના વિલાપનો પાર ન રહ્યો. ઘણા દિવસો સુધી ભીમ ન જ દેખાયો એટલે બધાએ તેને મરેલો સમજી લીધો. આ બાજુ ભીમનું શું થયું? જેની અસરથી બેભાન થયેલું એનું શરીર પાતાળ ધરામાં નીચે ને નીચે ઉતરવા લાગ્યું. આખરે પાતાળ લોકને કાંઠે જઈને એ પડ્યો. બરાબર એ જ વેરાએ પાતાળ રાજ્યની નાગકુંવરી ધરાને કાંઠે ફરવા નીકળી હતી. સખીઓ સાથે આનંદ કરતી એ ફરી રહી હતી. એકાએક એણે ભીમસેનને જોયો. આવો સરસ સુહામણો અને મજબૂત તરુણ એણે પહેલી જ વાર જોયો. હકીકતમાં પૃથ્વીલોકનો પહેલો જ પુરુષ એણે જોયો. એને ભીમસેન ખૂબ ગમી ગયો. એ બોલી, આવો રૂપારો મારો વર હોય તો કેવું સારું. એક સખી કહે, અલી એ તારો વર ક્યાંથી બને? એને તો અંગે અંગે ઝેર વ્યાપી વર્યું છે, હમણાં એ મરી જશે. ના કુંવરી બોલી, આપણો અને ઝેરનો તો જૂનો નાતો છે, આપણને તો ઝેર ચડાવતાય આવડે અને ઝેર ઉતારતાય આવડે. આમ કહીને ના કુંવરી ભીમ પાસે ગઈ. એનું બધું ઝેર એણે ચૂસી લીધું. બીજી જ ઘડીએ ભીમ આરસ મરડીને બેઠો થયો. એણે આજુબાજુ જોવા માંડ્યું. પોતે પાણીને કાંઠે પડ્યો છે. દૂર દૂર પાતાળ નગરીના મહેલો ઊભા છે. નજીકમાં કેટલીક નાગકન્યાઓ ઊભી છે. અરે આ સપનું તો નથી ને? એણે આંખો ચોરી જોઈ. ફરી પાછું એ જ દ્રશ્ય દેખાયું. એ બોલી ઉઠ્યો, અરે હું ક્યાં આવી પડ્યો? એક નાગકન્યા આગળ આવી. એ બોલી, પૃથ્વીવાસી, તમે પાતાળલોકમાં આવ્યા છો. કોઈકે તમને ઝેર ખવડાવીને પાતાળધરામાં ફેંકી દીધા હતા. અમારી આ નાગ કુંવરીએ તમારું ઝેર ચૂસી લઈને તમને જીવન દાન આપ્યું છે. હવે એને મો માગ્યું ઇનામ આપવું પડશે. આમ કહીને નાગકન્યા ખિલખિલાટ હસી પડી. ભીમ કહે, ભલે ભલે, મને જીવતદાન આપનારને માગે તે ઇનામ આપીશ. નાગકન્યાએ નાગ કુંવરીને એક ઠોંસો મારતા કહું, અલી માગી લે તારું ઇનામ. નાગ કુંવરી શરમાઈ ગઈ. એણે પોતાની સખીના કાનમાં કહું, હું ઇનામ તો માગું પણ જરા પૂછી તો લે કે એ સોહામણા યુવાન છે કોણ? એટલે નાગ કુંવરીની સખીએ પૂછ્યું, અમારી કુંવરી પૂછે છે કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? ભીમ કહે, હું હસ્તિનાપુરના કુંવરસિંહ રાજા પાંડુનો પુત્ર ભીમસેન છું. ભીમ એક રાજકુંવર છે એ જાણીને નાગકન્યાના આનંદનો પાર ન રહ્યો. એણે પોતાની સખીના કાનમાં કહ્યું કે હવે ઇનામ માંગી લે. એટલે સખી બોલી, કુંવર ભીમસેન, અમારી આ કન્યા નાગરાજની કુંવરી છે. તમારું રૂપ જોઈને એ તમને મનથી વરી છે, તમે એની સાથે લગ્ન કરશો? ભીમસેન કહે, કુંવરીએ મારા પ્રાણ બચાવ્યા છે, હવે એ માંગે તે ઇનામ આપવું જ પડે, હું આ લગ્ન માટે રાજી છું. એટલે પછી ભીમસેન અને નાગકન્યાના લગ્ન થયા. પાતાળ નગરીમાં બધે આનંદ આનંદ થઈ ગયો. સુરવીરતાના અવતાર સમો ભીમ આ રૂપના અંબાર જેવી નાગકુંવરીની જુગતે જોડી મળી. બે ખૂબ મોજ મજાથી પાતાળ મહેલમાં રહેવા લાગ્યા. વખતને જતાં કંઈક વાર લાગતી નથી. દિવસો અને મહિનાઓ વાત વાતમાં વીતી ગયા. નાગકુંવરીને ખોરે એક દીકરો રમતો થયો. એનું નામ બાબરીક રાખ્યું. એક દાડો ભીમ નાનકડા દીકરાને રમાડતો હતો અને એકાએક એની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. નાગકુંવરીએ આંસુ જોઈ લીધા. એણે પૂછ્યું, કુંવર કાંઈ ખોટું લાગ્યું? કાંઈ ઓછું આવ્યું? અમારી કશી ભૂલ થઈ? ભીમ કહે, એવું નથી, પણ દીકરા બાબરીકને રમાડતા મને રમાડનારા કુંતામાં યાદ આવી ગયા, ભાઈઓ યાદ આવી ગયા, છેલ્લા વર્ષેથી એમને હું મળ્યો નથી, એમણે તો કદાચ મને મરેલો માની લીધો હશે. એ બધા યાદ આવ્યા અને મને આંસુ આવી ગયા. નાગ કુમરી કહે, એ બધા તમને ખૂબ વાલા છે? ભીમ કહે, હા, અને હું પણ એમને ઘણો વાલો છું. મને તો એવી ચિંતા પણ થાય છે કે મારા વગર કૌરવો એમને કેવા હેરાન કરતા હશે. તમે રજા આપો તો હું હસ્તિનાપુર જાઉં. નાગ કુંવરી બોલી, તમને તમારી ફરજ બોલાવતી હોય તો જરૂર હસ્તિનાપુર જાઓ. હું અહીં રહીશ અને આપણા બાબરીકને ઉછેરીશ. એને પાંડવ કુમારને યોગ્ય તાલીમ આપતી રહીશ. આમ બાબરીકને નાનકડો મૂકીને ભીમ પાછો વર્યો. પાતાળ ઘરમાં તરતો તરતો બહાર નીકળ્યો. બહાર વૃક્ષોનો ઝુંડ દેખાયો. આ એ જ જગ્યા જ્યાં કૌરવોએ તેને ઉજાણીને બાને બોલાવ્યો હતો અને ઝેરવાળા લાડુ ખવડાવ્યા હતા. એણે પ્રતિજ્ઞા કરી કે 100 કૌરવોને મારું તો જ હું ભીમ સાચો. થોડી જ વારમાં એ હસ્તિનાપુર પહોંચી ગયો. એને જીવતો જોઈને કુંતાજી અને પાંડવ ભાઈઓના આનંદનો પાર ન રહ્યો અને કૌરવોના કારજા બરી ગયા. અને આ ભીમડો કેવી રીતે જીવતો રહી ગયો? હવે તો આપણને કોઈને જીવતા નહીં છોડે. આ તરફ નાનકડો બાબરી તો મોજ મસ્તીમાં મોટો થાય છે. એને તો મોસારમાં જમવું છે અને માં પીરસનારી છે. નાગ કુંવરી એના ઉછેરનો ખૂબ ખ્યાલ રાખે છે. એને શાસ્ત્રો ભણાવે છે. સુરવીર નાગ યોદ્ધાઓ પાસે શસ્ત્રની તાલીમ અપાવે છે. સચ્ચાઈ અને સાહસિકતાના ગુણ આપે છે. એનું શરીર કસાય એને માટે પણ ખૂબ કાળજી રાખે છે. પાતાળ લોકમાં કોઈ કોઈ વાર પૃથ્વીલોકના સમાચાર પણ આવી જાય છે. એમાં પાંડવો અને કૌરવોની ચડસાચડસીના વાવડ પણ આવે છે. કૌરવોએ પાંડવોને લાક્ષાગૃહમાં બારી મૂક્યા એવા સમાચાર આવે છે અને નાગ કુંવરીના વિલાપનો પાર નથી રહેતો. પરંતુ પાંડવો જીવતા નીકળે છે એવા સમાચાર સાંભળીને એ રાજી થાય છે. ભીમસેને ભયંકર બકાસુરનો વધ કર્યો છે એ જાણીને એની છાતી ગદગદ ફૂલે છે. પાંડવો ધ્રુતમાં હારીને 12 વર્ષ વનવાસે છે એ સાંભળીને એનું હૈયું બેસી જાય છે. કૌરવોની દુષ્ટતાના વાવડ સાંભળીને એને ચિંતા થાય છે. 100 કૌરવો સામે 5 પાંડવો ક્યાં સુધી ટક્કર ઝીલી શકશે એવી વિમાસણ થાય છે. એમ કરતાં કરતાં 25-1 વર્ષ વીત્યા. દીકરો બાબરીક યુવાન જોત બની ગયો. શરીરે અડ્ડો કટ્ટો અને શસ્ત્ર વિદ્યામાં પારંગત બની ગયો. સોહામણો તો એવો કે જોતા જ નજરમાં વસી જાય. એને જોઈને નાગ કુંવરીની આંખો ભરે છે. ઘણીવાર એને જોઈને ભીમસેન યાદ આવી જાય છે. એ જ્યારે પાતાળ લોકમાં આવ્યો ત્યારે આવો જ સોહામણો હતો એ યાદ આવે છે અને નાગ કુંવરીની આંખો છલકાઈ જાય છે. અરે રે રે, એ અત્યારે શું કરતા હશે? કેવા બની ગયા હશે? 25-25 વર્ષોના કૌરવોના ત્રાસથી કેવા કંટાઈ ગયા હશે? વર્ષોના વનવાસથી કેવા દુબરા પડી ગયા હશે? એટલામાં પાતાળ લોકમાં એક માઠા સમાચાર પહોંચ્યા. કૌરવ અને પાંડવો વચ્ચે એક મહાન લડાઈની તૈયારીઓ ચાલી રહી છે. હસ્તિનાપુરની ગાદી પર દુર્યોધને હક જમાવી દીધો હતો. પાંડવો એ જેતું કરવા તૈયાર હતા. એમને ફક્ત 5 ગામ મળે તોય સંતોષ હતો. પરંતુ દુર્યોધન તો એમને 5 તસુ જમીન પણ આપવા તૈયાર નહોતો. એટલે આખરે લડાઈ કરવી જ પડે એવી હાલત આવી હતી અને બંને પક્ષ આખરી જંગ ખેલી લેવા તૈયાર થઈ ગયા હતા. માં, મને લડવા જવા દે. નાગ કુંવરીને આ સમાચાર મળ્યા અને એને હૈયે દ્રાસકો પડ્યો. 100 કૌરવો મળીને 5 પાંડવોને લડાઈમાં તો પીખી જ નાખશે એવો એને ડર લાગી ગયો. એ ઉદાસ અને સુનમૂન બની ગઈ. શસ્ત્ર સારામાં તાલીમ લેવા ગયેલો બાબરીક ઘેર આવ્યો ત્યારે માતાને આમ ઉદાસ જોઈને એણે પૂછ્યું, માં શું થયું છે? કેમ ઉદાસ છે? નાગકુંવરી કહે, બેટા, તારા બાપુની ચિંતાએ મને ઉદાસ બનાવી મૂકી છે. બાબરીકે પૂછ્યું, બાપુની એવી શી ચિંતા છે? નાગકુંવરી કહે, મને એમ થાય છે કે અત્યારે આપણે પૃથ્વી લોક ઉપર હોત તો કેવું સારું, તું બાપુ સાથે ખભે ખભો મિલાવીને ઊભો રહ્યો હોત. બાબરીક બોલ્યો, પણ વાત શી છે એ તો કહે. નાગકુંવરી કહે, તું જાણે છે કે તારા બાપુ અને એમના ચાર ભાઈઓને એમના પિતરાઈ 100 કૌરવો આખી જિંદગી હેરાન કરતા રહ્યા છે. હવે પાંડવો અને કૌરવો વચ્ચે મોટી લડાઈ થવાની છે, એની તૈયારીઓ ચાલે છે. કહે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં સેનાઓ એકઠી થવા લાગી છે. બાબરીક બોલ્યો, તો ખૂબ મોટી લડાઈ જામશે હે ને? નાગકુંવરી કહે, હા બેટા, એમાં પાંડવોના બીજા પુત્રો પણ એમની જોડે રહીને લડશે. તું જઈશ તારા બાપુને મદદ કરવા? બાબરીક બોલ્યો, જરૂર જઈશ માં, તમે ન કહ્યું હોત તોય હું તમારી રજા માગવાનો હતો. હું જરૂર જઈશ માં અને મારા બાપુના શત્રુઓનો સંહાર કરી નાખીશ. પણ નાગકુંવરીએ પૂછ્યું, પણ શું બેટા, કેમ બોલતો અટકી ગયો? બાબરીકે પોતાની મૂંઝવણ જણાવી, માં, હું તો પારણે સૂતો હતો અને બાપુ જતા રહ્યા છે, હું એમને ઓળખીશ કેવી રીતે? નાગકુંવરીએ થોડીવાર વિચાર કર્યો, પછી એણે કહ્યું, બેટા, મેં પણ પૃથ્વીલોકના એક જ માનવીને એટલે કે તારા બાપુને જોયા છે, પણ એ ઘણા કદાવર અને મજબૂત શરીરવાળા છે, સોહામણા દેખાવવાળા છે. બાબરીક હસી પડ્યો, માં, આપણને જે વાલા હોય એ આપણને સોહામણા જ લાગે, અને પૃથ્વીલોક ઉપર કદાવર બાંધાના ઘણાય લોકો હોઈ શકે છે. નાગકુંવરીએ ભીમની વધુ ઓળખાણ આપી, દીકરા, એ જબરા કુસ્તીબાજ છે અને ગદા યુદ્ધમાં તો પૃથ્વી ઉપર એમનો જોટો જડે એમ નથી. બાબરીકને આટલી ઓળખાણ પણ પૂરતી ન લાગી. એણે કહ્યું, માં, કુરુક્ષેત્રના રણમેદાનમાં લાખો લડવૈયા ભેગા થયા છે, એમાં કેટલાય સારા કુસ્તીબાજ હશે અને કેટલાય ગદાધારી હશે, અને કોણ સૌથી મહાન ગદાધારી છે એ તો બધા લડી લે ત્યારે જ સમજાય ને. આખરે જે જીતે તે સૌથી મોટો ગદાધારી, પરંતુ લડાઈ પહેલાં તો એમની કેમ ખબર પડે? હવે નાગકુંવરીને ખરેખરી મૂંઝવણ થઈ પડી. પુત્રને ભીમસેનની અને પાંડવોની ઓળખાણની બીજી શી નિશાની આપવી? એકાએક ભીમસેન અને પાંડવોનો ભેગો વિચાર કરતા એક સરસ વાત નાગકુંવરીને સૂજી આવી. એણે જલ્દી જલ્દી કહ્યું, દીકરા, તારા બાપુને અને એમના પક્ષને પારખવાનો એક સહેલો ઉપાય મને સૂજે છે. તારા બાપુ અને પાંડવો 5 ભાઈઓ છે અને સામે પક્ષે કૌરવો 100 ભાઈઓ છે, એટલે એ લોકોની બાજી જ જીતમાં આવશે. આજ સુધી પૃથ્વીલોક ઉપરથી જે થોડા ઘણા સમાચાર મળ્યા છે એમાં દરેક વખતે પાંડવો પાછા પડતા હોય એવું જોવા મળ્યું છે. માટે મારી તને સલાહ છે કે થોડા દિવસ તું યુદ્ધ જોજે અને પછી જે પક્ષ હારતો લાગે એ પક્ષ તારા બાપુનો છે એમ સમજી જજે. પછી એ હારનારને પક્ષે લડજે અને એને જીત અપાવજે. આ સાંભળી બાબરીકનો ચહેરો ઝરહરી ઉઠ્યો. માતાએ તેને એક સરળ અને સીધો ઉપાય બતાવ્યો હતો. બેટા, હારનારને પક્ષે લડજે. એ બોલ્યો, તારી વાત બરાબર છે માં, હું હારનારને પક્ષે રહીને લડીશ. હવે હું પૃથ્વી લોકમાં જાઉં છું, માં મને આશીર્વાદ આપો. નાગકુંવરીની આંખો આંસુભીની બની ગઈ. એ બોલી, દીકરા, બાપુ તો થોડાક મહિના રહીને જતા રહ્યા, એ પછી એમની નિશાનીરૂપ તને જોઈને હું મન વાર્તી હતી અને જીવતી હતી. હવે તું લડાઈમાં જઈ રહ્યો છે, બેટા, સંભાળીને લડજે અને જરૂર પાછો આવજે. બાબરીકે મગરૂરીથી મસ્તક ઊંચું કરતા અને છાતી કાઢતા કહ્યું, હું નાગલોકનો લડવૈયો છું માં, જેવો હું લડાઈમાં ઝુકાવીશ એવો જ સામા પક્ષનો પૂરો સંહાર કરી નાખીશ. મારી સામે લડવાનું પૃથ્વીવાસીઓનું ગજું નથી. આમ કહીને બાબરીકે હથિયાર સજ્યા. એ પેલા પાતાળધરાને કાંઠે જઈને પાણીમાં ઉતર્યો અને પછી હાથ પગ વીંઝતો પૃથ્વીની સપાટી ઉપર નીકળ્યો. એણે પૃથ્વીલોક ઉપર પહેલી જ વાર પગ મૂક્યો હતો. પૃથ્વીની માટી, એના વૃક્ષ, એના ફળ ફૂલ, ટહુકતા પંખીઓ અને કૂદતા હરણો જોઈને એને મજા આવી ગઈ. રસ્તામાં મળેલ એક કઠિયારાને એણે કુરુક્ષેત્રના મેદાનનો રસ્તો પૂછ્યો અને પછી પિતાને પડખે રહીને લડવાના જોશ સાથે એ ઉતાવળે ડગલે ચાલવા લાગ્યો. 32 લક્ષણાનું બલિદાન. મહાભારત કહે છે કે મહાન લડાઈની યોજના ખુદ વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણએ બનાવી હતી. મહાભારત શરૂ થતાં પહેલાં અર્જુનને પોતાનું વિશ્વરૂપ દેખાડતી વેરાએ પણ શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે પૃથ્વીનો ભાર હરવો કરવા અને લાખો સૈનિકોનો સંહાર કરવા જ મેં આ મહાભારતની યોજના કરી છે. મહાભારત શ્રીકૃષ્ણને સર્વજ્ઞ એટલે બધું જાણનાર પણ ગણે છે. એમના આ ગુણને પ્રતાપે એમને જાણવા મળ્યું કે પાતાળ લોકમાંથી મહાન સુરવીર બાબરિક લડવા માટે બહાર નીકળ્યો છે. એ જેને પક્ષે લડશે એની સામેના પક્ષ જ્યોતજ્યોતામાં સાફ થઈ જશે. જો એવું થાય તો પૃથ્વીનો ભાર અડધો જ ઘટે. બાબરિકને લડતો અટકાવવાની કશીક યોજના કરવી જોઈએ. આથી શ્રીકૃષ્ણએ એક બ્રાહ્મણનું રૂપ લીધું અને તેઓ બાબરિકની સામે ગયા. જાણે બાબરિકને ઓળખતા જ ન હોય એમ એને જોઈને શ્રીકૃષ્ણ બોલ્યા, અરે જુવાન, ઊભો રહે, હું તારા જેવા જ કોઈ જુવાનને શોધવા નીકળ્યો છું. બાબરિક બોલ્યો, તમારા દેખાવ પરથી તો લાગે છે કે તમે બ્રાહ્મણ હશો અને માએ કહ્યું છે કે બ્રાહ્મણોને વંદન કરવા જોઈએ. મારા વંદન સ્વીકારો. બ્રાહ્મણ વેશે શ્રીકૃષ્ણએ કહ્યું, વાહ, તું તો 32 લક્ષણો છે અને સાથે પવિત્ર અને નિર્દોષ તથા ભોરો છે. બરાબર તું જ અમને ઉપયોગી બનીશ. બાબરિકે નવાઈ પામતા પૂછ્યું, તમને વળી મારો શો ઉપયોગ છે? શ્રીકૃષ્ણ કહે, હું પાંડવોનો પુરોહિત છું અને એમના યજ્ઞ માટે 32 લક્ષણો જુવાન શોધવા નીકળ્યો છું. ઘણી શોધ કરી છતાં 32 લક્ષણો જુવાન મળ્યો ન હતો, પણ તું અમારે જોઈએ એવો જ જુવાન છે. બાબરિક બોલ્યો, તમે પાંડવોના પુરોહિત છો એ જાણીને મને ખૂબ આનંદ થયો. પાંડવોને મારી જરૂર છે એ જાણીને વળી ઓર આનંદ થયો. પણ 32 લક્ષણા જુવાનની તમને શું જરૂર છે એ તો કહો. શ્રીકૃષ્ણ કહે, આવી રહેલા યુદ્ધમાં વિજય મળે એ માટે પાંડવો નર્મેઘ કરવા માંગે છે. એમાં એક 32 લક્ષણા જુવાનનું બલિદાન આપવાનું છે. બોલ, પાંડવોને ખાતર તું તારી જાતનું બલિદાન આપવા તૈયાર છે ને? હવે બાબરિક મૂંઝાયો. એ આવ્યો હતો પાંડવોને મદદ કરવા, પણ આ તો યજ્ઞમાં હોમાઈ જવાની વાત આવી. એ યજ્ઞ પણ પાંડવોનો જ હતો અને એ રીતે પાંડવોને જ મદદ થતી હતી. પરંતુ લડાઈમાં લડવાની પોતાની હોંશનું શું અને પૃથ્વીવાસીઓની લડાઈ જોવાની પોતાની ઈચ્છાનું શું? એને આમ વિચારમાં પડેલો જોઈને શ્રીકૃષ્ણ બોલ્યા, કેમ યુવાન, ગભરાઈ ગયો કે શું? તું તો કહેતો હતો કે હું પાંડવોને મદદ કરવા માગું છું અને હવે પાંડવોને ખાતર બલિદાન થવાની વાત આવી એટલે જીવ વહાલો લાગ્યો કે શું? બાબરિક બોલ્યો, પુરોહિતજી, મારું આ શરીર પાંડવોને કામ આવે એના જેવું રૂડું બીજું શું, પણ મારા મનની એક ઈચ્છા મનમાં રહી જશે. હું કૌરવ પાંડવોની આ લડાઈ જોવા માગતો હતો. શ્રીકૃષ્ણએ મલકાઈને કહ્યું, એ કાંઈ અઘરું નથી. અમે તારી વિધિસર પૂજા કરીશું, પછી તારા શરીરને યજ્ઞમાં હોમીશું, પરંતુ તારા માથાને હું એક ઊંચા ઝાડ ઉપર મૂકીશ. ત્યાં બેઠા બેઠા તું લડાઈ જોતો રહેજે. બાબરિક બોલ્યો, જો એમ જ હોય તો ચાલો, હું બલિદાન આપવા તૈયાર છું. શ્રીકૃષ્ણને તો એટલું જ જોઈતું હતું. એમણે તો ઝટપટ યજ્ઞની તૈયારી કરી અને બાબરિક કશું સમજે કારવે તે પહેલાં એને યજ્ઞમાં હોમી દીધો. ફક્ત એનું મસ્તક સાચવીને એક ઝાડ ઉપર મૂક્યું. મહાભારતનું યુદ્ધ, એ પછી તો મહાભારતનું યુદ્ધ શરૂ થયું. એક બાજુ કૌરવોની 11 અક્ષૌહિણી સેના અને બીજી બાજુ પાંડવોની 7 અક્ષૌહિણી સેના હતી.
બંને સેનાઓ ઉછળતા સાગરોની જેમ રોજ રોજ સામસામી ટકરાવા લાગી. બાબરિકનું મસ્તક બહુ ધ્યાનથી આ લડાઈ જોતું હતું. એને જણાયું કે ઘડીક એક સેના જીતતી લાગે છે અને ઘડીક બીજીનો વિજય થતો જણાય છે. એક દિવસે એક સેના અતુલ પરાક્રમો કરે છે તો બીજે દિવસે બીજી સેનાનો હાથ ઊંચો રહે છે. એને માતાની વાત યાદ આવે છે. માતાએ કહેલું કે બેટા, હારનારને પક્ષે લડજે. હવે લડવા માટે શરીર નહોતું રહ્યું, પરંતુ એનું માથું કંઈક કમ નહોતું. એ માથું પણ વિરલ પરાક્રમો કરી શકે તેમ હતું. આમ ને આમ લડાઈના 17 દિવસ પૂરા થઈ ગયા, છતાં બાબરિક એ નક્કી ન કરી શક્યો કે કયો પક્ષ જીતે છે અને કયો પક્ષ હારે છે. પણ 18મા દિવસને અંતે એણે જોયું કે એક પક્ષ તદ્દન સાફ થઈ ગયો છે. બીજા પક્ષના લાખેક લડવૈયા બચી ગયા છે. હવે બાબરિકને લાગ્યું કે હારી ગયો તે પક્ષ પાંડવોનો હોવો જોઈએ. એની આ સમજણ ખોટી હતી. હારનારા તો કૌરવો હતા, પરંતુ બાબરિકના મસ્તકમાં તો માતાનો એક જ ઉપદેશ રમતો હતો, બેટા હારનારના પક્ષે લડજે. એટલે બાબરિકનું મસ્તક તો ઝાડ પરથી ઉછર્યું અને મહાભારતના યુદ્ધમાં બચી ગયેલા યોદ્ધાઓ પર એમણે હુમલો કરવા માંડ્યો. એનું માથું એ યોદ્ધાઓની છાતીમાં ધુડુસ ધુડુસ તરતું અફરાવા લાગ્યું. એનામાંથી સૈનિકો ટપોટપ મરવા લાગ્યા. ઘડીના 6ઠા ભાગમાં તો પાંડવોના 100 યોદ્ધાઓ મારી નાખ્યા. એક મસ્તકને આવા પરાક્રમો કરતું જોઈને પાંડવો નવાઈ પામી ગયા. એમણે શ્રીકૃષ્ણને પૂછ્યું, ભગવાન, આ શો ચમત્કાર છે? આ કોનું મસ્તક અમારા પક્ષનો સંહાર કરી રહ્યું છે? શ્રીકૃષ્ણ હસીને બોલ્યા, એ ભીમપુત્ર બાબરિકનું મસ્તક છે. એમણે બાબરિકના મસ્તકને બૂમ પાડીને કહ્યું, બેટા બાબરિક, હવે બસ કર, આવ અને તારા વડીલોને મળ. જો આ ભરવાન ભીમ તારો પિતા છે. બાબરિકનું મસ્તક હવે શાંત પડ્યું. પાંડવો અને શ્રીકૃષ્ણ પાસે આવીને હવામાં દોરાઈ રહ્યું. શ્રીકૃષ્ણએ એની બધી કથા પાંડવોને કહી. આ સાંભળીને ભીમસેનના દુઃખનો પાર ના રહ્યો. બાબરિકના મસ્તકને પોતાના ખોરામાં લઈને એણે કરુણ વિલાપ કરવા માંડ્યો. એ પછી વળી ભીમસેન એના સ્વભાવ મુજબ ખૂબ જ ગુસ્સે થઈ ગયો. શ્રીકૃષ્ણ તરફ ફરીને એણે ગુસ્સાથી ધ્રુજતા અવાજે એમને ઠપકો આપવા માંડ્યો. કૃષ્ણ, તમે પાંડવોના હિતેચ્છુ હોવાનો દેખાવ કરો છો, પણ એક મારા તો દુશ્મન જ સાબિત થયા છો. મારા આ કોડ ભર્યા 32 લક્ષણા દીકરાને રહેસી નાખતા તમને શરમ કે દયા ના આવી? તમે આટલા બધા ક્રૂર છો એ આજે જ જાણ્યું કૃષ્ણ. શ્રીકૃષ્ણ બોલ્યા, ક્રોધ ન કર ભીમસેન. આ યુદ્ધમાં બધા જ પુરુષો હોમાઈ જાય એવું એનું નિર્માણ હતું. તારો પુત્ર ઘટોત્કચ અને અર્જુનનો પુત્ર અભિમન્યુ પણ યુદ્ધમાં કામ આવી જ ગયા છે ને. તારા આ દીકરાએ તો એના કરતાં મોટું પરાક્રમ કર્યું છે. એણે તમારા વિજયને ખાતર પોતાનું બલિદાન આપ્યું છે. ભીમ બોલ્યો, પણ એ મારી સાથે ખભે ખભા મિલાવીને લડી ના શક્યો. શ્રી કૃષ્ણ કહે, યુદ્ધમાં લડવું એ જ એક વીરતા નથી. ભીમસેન, કોઈકના ભલા માટે બલિદાન આપવાનો આદર્શ તારા પુત્રે પૂરો પાડ્યો છે, વળી હારનારનો પક્ષ લઈને પોતાની રહીસહી તાકાત વડે લડવાનો આદર્શ પણ એણે આપ્યો છે, અને એ કામ વડે એ અમર બની જશે. ભીમને સહેજ અચરજ થયું. એણે પૂછ્યું, એવું શું કામ એ કરવાનો છે કૃષ્ણ? શ્રી કૃષ્ણ કહે, બાબરિકનું આ મસ્તક અમર બની જશે. મહાભારત યુદ્ધમાં બધા મરી પરવાર્યા છે. હવે જે બાળકો બચી ગયા છે એમનું રક્ષણ બાબરિક કરશે. એ બાળકનો રક્ષક દેવતા બનશે. તારો આ પુત્ર જ સદીઓ સુધી પૃથ્વી પર પૂજાતો રહેશે ભીમ. બાબરિકની આ પૌરાણિક કથા છે. પૌરાણિક કથામાં ચમત્કાર તો હોય જ, આ કથામાં પણ છે. પણ પૌરાણિક કથાઓમાંથી આદર્શ તારવવાનું આપણું કામ છે. બાબરિકની કથા આપણને હારનારનો, દલિતોનો, ગરીબોનો પક્ષ લેવાનો આદર્શ આપે છે. આ બાબરિક જ પછીથી
બાળકોના રક્ષક દેવતા તરીકે આપણા સમાજમાં પૂજાતો રહ્યો છે. બરિયાદેવ એનું જ નામ છે. ગામડે ગામડે, ઝાંપે કે જિલ્લાને દરવાજે, એક ગોખલામાં ફક્ત એક મસ્તકની મૂર્તિ તમને જોવા મળશે. અને સૌરાષ્ટ્રમાં દોદર બાપા પણ કહે છે, માંદગીમાંથી ઉઠીને બાળકો એને નમન કરે છે, એ પણ બાબરીકનું જ રૂપ છે.